परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्।
जैन सिद्धांत प्रश्नोत्तरमाला भाग बीजो प्रश्न 143। कॉम्प्यूटर में गो टू पेज नंबर 355 पुस्तक में पानू 94। प्रश्न 143 में ये बात थी कि जीव ने धर्म समझवा माटेनो क्रम शो छे, कया क्रम में जीव धर्म ने समझी सके। अने एक क्रम में चार बात कहेवामां आवी, एमांथी आपणे त्रण बात लीधी छे। पहली बात ए हती कि पहला तो सौथी पहला प्रथम तो परीक्षा वडे कुदेव कुगुरु अने कुधर्मनी मान्यता छोड़ी अरहंत देवादिकनुं श्रद्धान करवुं, कारण के एनु श्रद्धान करता गृहित मिथ्यात्वनो अभाव थाय छे। आ संबंधी आपणे गई वक्ते घणो विचार कर्यो छे कि गृहित मिथ्यात्व जे छे ए तो न ज थवुं जोईए। अगृहित मिथ्यात्व लईने आपणे आव्या छीए कि आ जे पर्याय छे ए पर्यायने आपणे पोतानुं स्वरूप मानीए छीए, ए अगृहित मिथ्यात्व तो आपणे लईने आव्या छीए। हवे वधारामां बीजुं अंदर आ बीजुं मिथ्यात्व उमेरवुं नहीं, गृहित एटले ग्रहण करेलुं। आ पर्यायमां आव्या पछीथी जे ग्रहण करवामां आवे, भेगुं करवामां आवे, केटलीक मलिनता पड़ी होय अने पछी बीजी आपणे जाणी जोई अने मलिनता अंदर उमेरवी, एनुं नाम गृहित, भेगुं करवामां आव्युं होय ते। एटले एवुं वधारानुं मिथ्यात्व भेगुं करवुं नहीं, खोटी मान्यताओ भेगी करवी नहीं। जन्मथी मोटा भागना जीवो गृहित मिथ्यात्व ज भेगू करता आवे छे। कचरो ज कलेक्ट करवानी घणा लोकोने टेव होय, खराबमां खराब वस्तुओ भेगी करता आवे, ए बधुं एने पछी पाछुं काढवुं तो पड़े। एटले पहेला तो ए गृहित मिथ्यात्वने काढे ने पछी अगृहितनो तो प्रश्न उभो थाय। एटले एवुं गृहित मिथ्यात्व न थाय ए माटे थई अने साचा देव साचा गुरु अने साचा धर्म एने पहेला समजवो, अने एना सिवाय बीजा कोईने देव गुरु के धर्म संबंधीनी मान्यता आपवी नहीं। मात्र साचा देव गुरु अने धर्मनी ज श्रद्धा करवी, एने ज मानवू, बीजाने अन्यने मानवा नहीं। केम के अन्य खोटाने मानसो तो पछी ए खोटी श्रद्धाने काढता ज जीवननो अर्धो भाग तो एमां ज व्यतीत थई जशे। जे लाकड़ा गुरुदेवना शब्दों में कही तो कि जे लाकड़ा गरी गया हो ए काढ़वा पछी भारे पड़े, ए ऊंधा मिथ्यात्वना लाकड़ा पछी काढ़वा भारे पड़े। एटले एवा ग्रहण करवा ज नहीं, एवा खोटा ऊंधा विचारों ऊंधा मतों ने ग्रहण करवा नहीं। आमा सारूं ने आमा सारूं, त्याय धर्म ने फलाणे धर्म ने, एम शास्त्र में बराबर, एवी बातों पकड़वी ज नहीं। जिनेश्वर की आज्ञा में जे आव्युं एने ज पकड़वानुं, जिनेश्वर सिवाय बीजा कोई देव नहीं। અને એમને જે સ્થાપના કરી, જે કઈ રીતે સ્થાપના કરી તો કે એમ કે એમની ઓમકાર ધ્વનિમાં જે આવ્યું એ જ ધર્મ, બીજો કોઈ ધર્મ નહીં। ટૂંકું ને ટચ બહુ સહેલું, 18 જાતના પુસ્તકો વાંચવા નહીં, ધર્મના નામે ખોટા વિચારોમાં ચડવું નહીં। ખૂબ ધ્યાન રાખવા જેવું છે પ્રભુ, બહુ ધ્યાન રાખવા જેવી વાત છે। એના પછી આપણે જે વાત લીધી હતી બીજી વાત, હાજી હા, એટલે એમાં બધું આવી જાય, એમાં એમાં ત્રણ ત્રણ લઈએ એટલે એમાં બધું જ આવી જાય, કઈ બાકી રહે નહી પછી। આ જોબ કરવો કે ન કરવો એનો પ્રશ્ન તમારે એમાંથી જ ઉકલી જાય। જોબ કોણ કરી શકે છે, ધર્મની માન્યતા સ્વીકારો એટલે શું આવે ધર્મની અંદર? તો કે ધર્મમાં એવું આવે કે તું કરી શકતો જ નથી, એ થવાનું છે, તે થાય છે, એમાં તું ક્યાં કરે છે, અને તું કરી શકતો નથી એટલે કરતા ભાવ ચાલ્યો જાય। ધર્મને જીનેશ્વરની આજ્ઞામાં જે ધર્મ આવ્યો એ ધર્મમાં શું માન્યતા આવી છે કે તું કરતા નથી, જગતના કોઈ પર પદાર્થોનો તું કરતા નથી, તું બીજા કોઈ પદાર્થને કરી શકતો નથી, ફેરવી શકતો નથી. છ દ્રવ્યની શ્રદ્ધા એમાં આવે, નવ તત્વની શ્રદ્ધા એમાં આવે, એટલે એમાં અકર્તા ભાવની પણ શ્રદ્ધા એમાં આવી જાય કે તું કોઈને કંઈ કરી શકતો નથી, ફેરવી શકતો નથી. એટલે એ દ્રષ્ટિ ત્યાંથી હટી, એટલે એ માન્યતા જ્યાં સુધી હોય, એટલે જ્યાં સુધી એવી માન્યતા, સાંભળો સાંભળો એ જ વાત આવે. આ ગૃહિત મિથ્યાત્વ એટલે પાછળથી જે પકડવામાં આવ્યું છે એની વાત ચાલે છે ને. ધર્મની અંદર ઊંધા ધર્મને પકડવામાં આવે તો શું થાય, એ સાચું સ્વરૂપ જ જાણવા ના મળે. ખોટા ધર્મને પકડો તમે, ખોટા ગમે તે ધર્મને તમે પકડીને કે વેદાંત સાચું છે એમ પકડીને તમે ચાલો તો પછી શું થાય કે ગૃહિત મિથ્યાત્વ કર્યું કહેવાય. હજી અગૃહિત તો આ બધું પડ્યું જ છે, માન્યતાઓ પડી છે કે હું કરી શકું છું, એ બધી જે માન્યતાઓ પડી છે એ માન્યતાઓને તો હજી કાઢી નથી, તો ક્યારની અનાદિની ચાલી આવે છે. જન્મે ત્યારથી જીવને ચાર પ્રકારની સંજ્ઞાઓ એ લઈને જ આવ્યો છે જન્મે ત્યારથી. એ બધી સંજ્ઞાઓ બધી કેમ છે, તે બધું શું છે, તો એ અગૃહિત મિથ્યાત્વ છે, ગૃહિત નથી, એ પાછળથી પકડ્યું નથી. એવું ચાર પ્રકારની આપણે જે સંજ્ઞાની વાત કરીએ છીએ કે આહાર સંજ્ઞા જીવને પહેલેથી જ છે, જન્મે છે ત્યારથી છે. ભયની સંજ્ઞા પણ જન્મે છે ત્યારથી જ હોય છે. પરિગ્રહની સંજ્ઞા અને વિષયની સંજ્ઞા એ તો પહેલેથી જ છે, એ તો પહેલેથી જ છે જ, એટલે એ તો એ લઈને જ આવ્યો છે. એને ક્યાં એ ગ્રહી છે, એને જન્મ્યો ત્યારે કોઈ એને શીખવાડ્યું છે નથી શીખવાડવામાં, છતાં એ લઈને જ આવ્યો છે. આ બધી માન્યતાઓ એ બધું એ લઈને જ આવ્યો, એ બધું અગૃહિત છે. પણ ગૃહિત તો પાછળથી પકડવામાં આવે છે, એ બધું ગૃહિત કહેવાય. પાછળથી ડાયો થાય છે, હોશિયાર થાય છે, સમજી અને પછી દલીલ કરે છે કે ઈંડા ખાવામાં પાપ નથી, બોલો આગૃહિત મિથ્યાત્વ કહેવાય. એ ચોપડીમાં વાંચ્યું, કોઈ કે કહ્યું એટલે એને પકડે છે. પણ અહીંયા પેલા ધર્મવાળા બિચારા કહે છે એને સાંભળવા નથી ને, પેલાને સાચું માનવું છે. આવી માન્યતાઓ ઊંધી વર્તે છે ને. અત્યારે સ્કૂલમાં પણ એ જ શીખવાડવામાં આવી રહ્યું છે ને કે એ નહીં ખાઓ તમે તો આમ થશે, અને એવી ઊંધી માન્યતાઓ પકડે છે. આ બધું ગૃહિત મિથ્યાત્વમાં આવ્યું, એટલે કુધર્મમાં એ બધું આવી જાય. જૈન ધર્મ પકડે તો એમાં એ બધી માન્યતાઓ જે છે એ ના આવે, ખોટું કંઈ પણ બીજું પકડાય નહીં. બરાબર છે ને. એટલે જોબ કરવાની વાત આપણે લેતા હોય તો જોબમાં પણ એમ થાય કે નહીં કે જોબ એ કરી શકે છે, તો જૈન દર્શનની માન્યતા પ્રમાણે શું થાય કે ના, જોબ થવાના કારણે થાય છે, પૂર્વના કર્મના ઉદયને કારણે એ સંયોગો આવ્યા છે, અને એ સંયોગોમાં એ પોતે એકતા બુદ્ધિ કર્યા વગર જે કાર્ય થવાના છે તે થાય છે, દ્રષ્ટા ભાવે બધું થાય છે, તો થાય છે. હું કરું છું એ ભાવ એનો છોડી દે છે, અને અકર્તા ભાવે બધું જ થવાનું છે. કેમ કે જ્યાં સુધી જીવન મળ્યું છે, જ્યાં સુધી આયુષ્ય છે, જ્યાં સુધી આ શરીર સાથે સંબંધ રહ્યો છે, તો શરીરની બધી જ ક્રિયાઓ થવાની છે, થવાની છે ને થવાની છે. એમાં નથી થવાનું એમ કેમ ચાલશે. બહેનો એમ કહેશે કે મારે રસોઈ ન કરવી, પણ પ્રશ્ન જ ક્યાં છે રસોઈ ન કરવાનો. રસોઈ થવાની છે ત્યાં સુધી થશે જ, નહીં થવાની હોય ત્યારે નહીં થાય. તમે ગમે તેટલું ઈચ્છો તો એ નહીં થાય. તમે રોટલી બનાવવાનો નિર્ણય કરો ને, પછી ભાખરી કેમ બની જાય છે, તો કેવા સંયોગો સર્જાયા કે આજે રોટલી બને એમ નહોતું, નથી થતું. તમે ધારો છો એ પ્રમાણે બધી રસોઈ ક્યાં થાય છે. એટલે જે થવાનું છે તે થાય છે. હું કરતા છું, હું કરું છું, એ ભાવ મૂકી દેવાનો છે. અને એ સમજ ક્યાંથી મળે છે, એ જૈન દર્શનમાંથી મળે છે. બીજા ધર્મમાંથી એ સમજ નથી મળતી, ઊંધી સમજ મળે છે. એમાંથી ઊંધી સમજ મળે છે. એટલે એવા કુધર્મની માન્યતા પકડવી નહીં. કુદેવની માન્યતામાં પણ એવું જ છે કે તમે ગમે તેને દેવ દેવલા માનીને એમાં તમે રાગ કરશો તો એમાં શું થશે કે પાપનો બંધ પડશે. પેલા હાથમાં ધનુષ અને બાણ લઈને ઉભા હોય, તલવાર લઈને ઉભા હોય, એને તમે દેવ માનો તો એમાં ક્યાં વિતરાગી ભાવ છે. એમાં તો શૌર્ય બતાવ્યું છે, તો શૌર્યનો ભાવ છે એ વિતરાગી ભાવ નથી. તો એમાંથી શું થાય, શું પ્રેરણા મળે. એટલે દરેક વસ્તુમાં એ રીતે સમજવાનું છે. ગુરુની બાબતમાં પણ એવું જ છે કે જેને પોતે સમ્યક દર્શન થયું નથી, પોતે ચારિત્ર અંગીકાર કર્યું નથી, નિશ્ચય ચારિત્ર વર્તું નથી, તો એવા એ ગુરુ તમને શું આપવાના છે. પોતાની પાસે જ કંઈ નથી તો શું આપવાના છે. એટલે આપણે એ વાત લીધી હતી અને એમાં બધું જ આવી જાય. કુદેવ, કુગુરુ અને કુધર્મની માન્યતા છોડવી, બસ આટલું જ કામ કરવાનું છે. બીજા અન્યમાં જવું નહીં, એમાં દ્વેષભાવથી જવું નહીં એમ નહીં, પણ આપણે એમાં ભેરવાઈ જઈએ, આપણે એમાં જઈએ તો ભેરવાઈ જઈએ. 50 માણસો દારૂ પીતા હોય ને એની પાર્ટીમાં આપણે જવું નહીં. કેમ ના જવું, તો કે આપણે ભેરવાઈ જઈએ. કોક દિવસ તો એવું થઈ જ જાય, છેવટે કઈ નહીં તો મનમાં તો એમ આવી જાય કે ભલે બિચારા પીતા, ભલે બિચારા પીતા, એમનું પીએ છે ને, એમાં મને ક્યાં કંઈ કહે છે, એમ કરીને તમે એને અનુબોધના આપી દો છો. એટલે જવું જ નહીં. જ્યાં પાપ થતા હોય, ધર્મની વિરુદ્ધ કાર્ય થતા હોય, ત્યાં જવું નહીં, હિંમતપૂર્વક જવું નહીં. તમે ત્યાં જાઓ એનો અર્થ જ છે કે અનુમોદન આપો છો, જવાનું જ નહીં. એટલે આ બધી વસ્તુને સમજવી પડે. જીવનમાં જીવીએ છીએ એની સાથે સાથે ધર્મના સ્વરૂપને જો બરાબર સમજીએ અને એની સાથે જ રહેવાનું છે. ધર્મને અને જીવનને જુદા નથી પાડવાના. જીવન જે છે એ ધર્મમય જ હોય અને ધર્મ છે તે જીવન જીવવા માટે જ છે. જૈન જીવન યાત્રા એવી એક શિબિર કરી હતી 2 વર્ષ પહેલા અહીંયા એલેની અંદર. એમાં એ જ વાત લીધી હતી કે જેને જુદું પાડવાનું જ નથી. જીવન જૈનનું જીવન કેવું હોય એની એ આખી વાત લીધી હતી. એનો એ આખી શિબિર જે છે એના રેકોર્ડિંગ બધા tattvadhara.com પર છે. જૈન જીવન યાત્રા કેવું જૈનનું જીવન હોવું જોઈએ. આપણે અહીંયા વાત આ કરતા હતા કે જીવને ધર્મ સમજવા માટેનો ક્રમ શો છે. એમાં પહેલી વાત આ હતી, કુદેવ કુગુરુ અને કુધર્મની માન્યતા છોડી અને અર્યંત આદિ દેવાદિકનું શ્રદ્ધાન કરવું, કારણ કે એનું શ્રદ્ધાન કરતા ગૃહિત મિથ્યાત્વનો અભાવ થાય છે. એટલે ગૃહિત મિથ્યાત્વ તો પછી રહે જ નહીં, અને અગૃહિત મિથ્યાત્વ જે છે એ પણ પછી ધર્મમાં પ્રવર્તીએ એટલે અગૃહિત મિથ્યાત્વ એ પણ પછી જાય છે. હવે એને માટેની આગળની બધી વાત કરી છે. એમાં બીજામાં લીધું છે કે પછી જીનમતમાં કહેલા જીવ આદિ તત્વોનો વિચાર કરવો, તેના નામ લક્ષણ આદિ શીખવા, કારણ કે તેના અભ્યાસથી તત્વશ્રદ્ધાનની પ્રાપ્તિ થાય છે. તત્વશ્રદ્ધાન એટલે સમ્યક દર્શન. એ ઉમાસાતીજીનું બીજું સૂત્ર છે, તત્વશ્રદ્ધાન સમ્યક દર્શનમ. અને પછી એની પણ આપણે વિસ્તારપૂર્વક વાત કરી છે એટલે હવે આજે એ વિચાર નથી કરતા. એના પછી ત્રીજી વાત આપણે લીધી હતી કે સ્વ પરનું ભિન્નપણું જેથી ભાસે, જેના દ્વારા સ્વ અને પર ભિન્ન દેખાય એવા જ વિચારો કરવા, એવા મનન મંથન ચિંતન કરવા, કારણ કે એ અભ્યાસથી ભેદ વિજ્ઞાન થાય છે. જુદું પાડવું છે તો જુદું પાડવા માટેના જ વિચારો કરવા, ભલે વિકલ્પ સહિત દશા છે તેમ છતાંય એ સમયે સમયે આપણે બધાથી જુદા પડીએ છીએ કે આ જે કંઈ છે એ શું છે. તો કે સામે જીવ છે તો જીવ જ દેખાય, તત્વની શ્રદ્ધા થઈ છે એટલે એ જીવ છે તો જીવ દેખાય અને પૂતગળ છે તો પૂતગળ દેખાય, અને એ જુદું છે એમાં હું નથી. પોતે જે કંઈ વિચાર કરે છે, વિકલ્પ કરે છે, વિભાવ ભાવ થાય છે તો કે એ ભાવ મારો નહીં, એ હું નહીં. જે વિચાર આવ્યો અત્યારે વર્તમાન સાંભળું છું તો કે સાંભળવાનો જે આ વિચાર વિકલ્પ જે છે એ પણ મારો, એટલે કે શુદ્ધ આત્માનો એ ભાવ નથી. આત્માનો શુદ્ધ ભાવ જે છે એમાં સાંભળવું, બોલવું, સમજવું આવું કંઈ છે જ નહીં. કેમ કે ભગવાન આત્મા તો સમજેલો જ છે, એને કંઈ બોલવાની, સાંભળવાની, સમજવાની જરૂર છે જ નહીં. એમાં તો અનંત ગુણ પૂર્ણપણે પડ્યા જ છે અને એને પરમ શુદ્ધ છે. વર્તમાન પર્યાય ગમે તે હોય પણ ભગવાન આત્મામાં તો એ કંઈ નથી, એમ છે જ નહીં, બધું જ પડ્યું છે. એટલે એ કંઈ આત્માનો સ્વભાવ નથી, એ આત્માનો સ્વભાવ નથી. એમ કરી અને બધાથી આપણે જુદા પડવાનું, એટલે શુદ્ધ આત્માનું જે સ્વરૂપ જે છે એનો વારંવાર એ રીતે વિચાર આવે. પણ એ વિચાર વધારે આગળ આવે એને માટે ચોથા ચરણમાં વાત કરી છે. 3 સ્ટેપ પછી ચોથું સ્ટેપ જે આપ્યું છે એ મહત્વનું છે. પેલું તો સ્વ પરનું ભિન્નપણું, સ્વ અને પર જુદા પાડીએ છીએ, પણ સ્વમાં પછી આગળ વધવાનું છે. સ્વ અને પરને તો જુદા પાડ્યા કે આ હું નહીં, આ પર, હું આ ને આ પર, હું આ ને આ પર, એ તો બધું આપણે જુદું પાડવાનું સમય સમય ચાલુ છે, પણ એટલાથી વાત બનશે નહીં. એટલે ચોથી વસ્તુ છે તે મહત્વની છે, આજે એનો વિચાર આપણે કરવાનો છે. તો ચોથામાં કહે છે કે ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો. સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો, કારણ કે એ અભ્યાસથી આત્મ અનુભવની પ્રાપ્તિ થાય છે. સ્વ પોતે કોણ છે એનો વિચાર કર્યા કરવો. જુદો તો પડ્યો, આ હું નહીં, આ પર અને હું સ્વ, એ તો થયું, પણ એથી સ્વ એટલે કોણ, સ્વમાં શું છે, સ્વમાં સ્વપણું શું છે, સ્વ હું છું તેમાં મારામાં સ્વપણું પોતાપણું શું છે. તો કે મારું સ્વરૂપ શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, સિદ્ધ સમાન સ્વરૂપ છે, એનો વિચાર કરો. મારું સ્વરૂપ કેવું છે, શુદ્ધ સ્વરૂપ છે, નિર્મળ સ્વરૂપ છે, એટલે સ્વમાં જે સ્વપણું જે છે એનો જ વિચાર કરવો. હું ભગવાન આત્મા સિદ્ધ સમાન છું, એ જ મારું સ્વરૂપ છે, અન્ય કોઈ સ્વરૂપ મારું નથી. આ દયાદાન વ્રત તપના વિકલ્પ ભાવ જે છે એ ભાવ આવે છે તો પણ એ મારું સ્વરૂપ નથી, એ શુભ ભાવ છે, એ શુભ ભાવ છે, એ વિભાવ છે, એ સ્વભાવ નથી. સ્વભાવ તો શુદ્ધ છે, સ્વભાવ શુદ્ધ છે, અને સ્વભાવમાં તો પર્યાય શુદ્ધ પર્યાય પરિણામ થાય છે. સ્વભાવના લક્ષે તો પર્યાય શુદ્ધ હોય છે. આ જે પર્યાય શુભ પર્યાય જે થઈ જે વિકલ્પ આવ્યા દયાદાન વ્રત તપના એ શુભ ભાવ છે, અને એ જે શુભ ભાવ છે એ શુભ ભાવે પરિણમન થવું એ પણ મારો સ્વભાવ નથી, એવું મારું સ્વરૂપ નથી, પોતાનું રૂપ એવું નથી. પોતાનું તો રૂપ સિદ્ધ સમાન જ છે, એ જ વિચાર કરવાનો. પોતાનું સ્વરૂપ કેવું છે, નિશ્ચયથી જેવું આત્માનું સ્વરૂપ છે એનો વિચાર કરવાનો. એટલે કે દ્રવ્યાનું યોગનો અભ્યાસ કરવો જોઈએ. એનો અર્થ એવો થાય કે દ્રવ્યાનું યોગનો અભ્યાસ કરવો, અને પછી એમાં આગળ વધતા વધતા દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ સમયસાર જેવા ગ્રંથનો પછી અભ્યાસ કરવો. પહેલા બધું બરાબર સમજવું, સ્વ પરનું ભેદ જ્ઞાન કરવું, અને હું સ્વ કોણ છું એ સ્વને પામવા માટે થઈને, સ્વનું સ્વરૂપ બરાબર સમજવા માટે થઈને, એ સ્વ એટલે કે ભગવાન આત્મા કેવો છે એને બરાબર યથાર્થ સમજવો. હજી ભલે અનુભવનો અહીંયા સવાલ નથી, અનુભવ થયો નથી, તે છતાં પણ જેમ છે તેમ જાણવો પડશે ને. એટલે સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો. અહીંયા વિચાર કર્યા કરવો એ શબ્દ મૂક્યા છે. એટલે એ જ લગ્ની લાગવી, બેનશ્રીબેન જે કહે છે એ વાત, તે આત્માની જ લગ્ની લાગવી. સ્વ એટલે હું ભગવાન આત્મા, અને એ આત્માની જ લગ્ની લાગવી, એને લઈને જે કંઈ અભ્યાસ કરવો પડે એ કરવો. તો એ સ્વમાં સ્વપણું માનવા અર્થે. પછી એમાં સ્વની અંદર બીજું કંઈ નથી એ વાત પછી ત્યાં રહેતી જ નથી, કેમ કે એ તો આપણે ત્રીજામાં જુદું પાડી દીધું છે કે સ્વ અને પર એને તો ભિન્ન કર્યા છે, પણ સ્વની અંદર શું છે, સ્વમાં શું છે એ નહીં પકડાય જ્યાં સુધી, ત્યાં સુધી એનો અનુભવ થવાનો નથી. કેમ કે એના પછીનું જે એનું ફળરૂપે જે છે એમાં એનો અનુભવ છે. એટલે અહીંયા કહ્યું કે ત્યાર પછીથી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો, કારણ કે એ અભ્યાસથી આત્મ અનુભવની પ્રાપ્તિ થાય છે. પછી પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, જેવું સ્વરૂપ પોતાનું છે એવું સ્વરૂપનું દર્શન થાય છે, અને એનું જ્ઞાન થાય છે, એ ધ્યાનમાં થાય છે, નિર્વિકલ્પ દશામાં થાય છે. એટલે એ થાય છે એટલે સમ્યક દર્શન અનુભવ સહિત નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થાય છે, નિશ્ચય સંકિત પ્રગટ થાય છે, અને નિશ્ચય સંકિત પ્રગટ થાય છે એટલે ધર્મની શરૂઆત થાય છે. નિશ્ચય સંકિત પ્રગટ થાય છે એટલે એને ધર્મની શરૂઆત થાય છે. જે જે નિર્ણયો એણે પહેલા લીધા હતા એ બધા જ નિર્ણયોમાં હવે એને પરમ સત્ય ભાસે છે કે હવે જગતનું સ્વરૂપ આમ જ છે, ને એ બધાથી હું જુદો છું, હું કોઈનો કરતા નથી, કંઈ કરી શકતો નથી, જે થાય છે તે થાય છે, દ્રષ્ટાભાવ આવે છે એની દ્રષ્ટિ આત્મા તરફ રહે છે, જે આત્માનો અનુભવ કર્યો છે અને એ વખતે જે સુખ શાંતિ આનંદનો અનુભવ થયો છે એવો જ આત્માનો સ્વભાવ છે, આત્મા મુક્ત સ્વરૂપ છે, આત્મા મોક્ષ સ્વરૂપ છે, અને એવી પ્રાપ્તિ થઈ શકે છે. સ્વરૂપ સિદ્ધ સમાન જ છે, વર્તમાન પર્યાય ભલે ગમે તે હોય પણ આત્માનું સ્વરૂપ તો શુદ્ધ નિર્મળ છે. આ બધું હવે એને બરાબર અનુભવ પછી બેસી જાય છે, અને પછી દ્રષ્ટિ ત્યાં જ રહે છે કે હવે એ શુદ્ધ સ્વરૂપનો જે આસ્વાદ ચાખ્યો હતો તો હવે એની પૂર્ણતા હું ક્યારે પ્રાપ્તિ કરું, બસ એ જ પછી વિચાર રહે છે. એટલે સમ્યક દર્શન થાય પછીથી એ જ વિચાર ચાલ્યા કરે કે હવે એ પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે હું કરું, અને એવા પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિને લીધે, એવા પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરવાને માટે એ પછી પુરુષાર્થ કરે છે, એમાં એ ચારિત્રનો પુરુષાર્થ ઉપડે છે. એટલે આ જે ક્રમ દર્શાવ્યો છે એ બરાબર ક્રમ દર્શાવવામાં આવ્યો છે, અને એ જ ક્રમમાં આગળ વધવું પડે. અહીંયા આગળ એ વાત કરે છે કે એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કોઈ વેળા દેવ આદિના વિચારમાં, કોઈ વેળા તત્વ વિચારમાં, કોઈ વેળા સ્વ પરના વિચારમાં, તથા કોઈ વેળા આત્મ વિચારમાં ઉપયોગને લગાવવો. ચારે ચાર વસ્તુ અહીંયા કરી દીધી છે કે દેવને, આ સાચા દેવને સમજ્યા છીએ તો પછી આપણને દેવનો વિચાર આવે, અરિંદ ભગવાનનો વિચાર આવે, કેવળી ભગવાનનો વિચાર આવે. શું વિચાર આવે કે ભગવાને આ સ્વરૂપની પ્રાપ્તિ કરી તો કેવી રીતે કરી, એ પણ પહેલા મનુષ્ય હતા, મનુષ્યની દશામાં એમણે પણ પોતે રાજકુમાર હતા, દીક્ષા લીધી, જંગલમાં ચાલ્યા ગયા અને પછી ત્યાં શું કર્યું તો કે પોતે આત્મામાં સ્થિર થયા. આમ નામ બોલવામાં આવે છે કે તપ કર્યું એટલે થઈ ગયું, પણ શું તપ કર્યું પ્રભુ સમજ તો કરો. બોલવામાં આવે ને કે બસ ભગવાને દીક્ષા લીધી ને પછી તપ કર્યું એટલે આટલા ઉપવાસ કર્યા, એમ બોલવામાં આવે. પણ ઉપવાસ ક્યાં કર્યા છે? ઉપવાસ કરે કોણ? ખોરાક શરીરમાં ન જવો એને ઉપવાસ કહેવામાં આવે, પણ ભગવાન પોતે તો એ શરીરથી જુદા પોતાને અનુભવી રહ્યા છે, ત્યાં એમાં ખોરાક જાય કે ન જાય એ સાથે તો એમને નિસ્બત નથી. તો એ માત્ર એટલું જ કામ કરતા હશે કે આ શરીરમાં ખોરાક ન જાય, બસ બેસી રહેવાનું, એટલું જ કર્યું હશે, એવું જ તપ કર્યું હશે. જે શરીર પોતાનું માનતા નથી, સમ્યક દર્શન તો એ જન્મથી લઈને આવ્યા છે. જે તીર્થંકર થાય છે એ જીવ ક્ષાયિક સમકીતી હોય છે, જન્મથી ક્ષાયિક સમકીતી છે. તો પછી એ બસ એવું તપ કરે, આજે બોલવામાં આવે છે ને કે દીક્ષા લીધી ને પછી ભગવાને તપ કર્યું ને આટલા ઉપવાસ કર્યા, અને એ બસ એ તે તપની જ વાત કરે, અંતરની કોઈ વાત જ ના આવે, આત્માની કોઈ વાત જ ના આવે, બસ એ તપ કર્યું એટલે. તો શું તપ કરે એટલે બસ ઉપવાસ કરી નાખે, શરીરમાં ખોરાક ના જાય એનું ધ્યાન રાખે, બીજું કંઈ ધ્યાન ના રાખે. શરીરની બાહ્ય ક્રિયાઓની અંદર નગ્નપણું જળવાઈ રહે, દિગંબર પ્રમાણે લઈએ તો પણ કે નગ્નપણું જળવાઈ રહે, બસ હિંસા ન થાય એ જ ધ્યાન રાખ્યા કરે, બીજું કંઈ કરે જ નહીં. એવું કરવામાં આવતું હોય તો શું રહ્યું? એ તો બાહ્યમાં ને બાહ્યમાં રહ્યા, એમાં આત્માનું કલ્યાણ ક્યાંથી થાય? એ તો બધી વસ્તુ શરીરની કરી, જે કંઈ કરવામાં આવ્યું એ શરીરના લક્ષ્ય પરના લક્ષ્ય કરવામાં આવ્યું. અને પૂજા ભક્તિ આદિ, તો પૂજા તો પછી કરતા જ નથી હોતા, જે મુનિ થાય છે ક્યાં પૂજા કરે, એ તો સ્તુતિ કરે, વંદન કરે, એ બધું કરે. તો એવું જે કરે છે તો એના દ્વારા શું આત્માની પ્રાપ્તિ થવાની છે? શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય, પરની ભક્તિ કરતા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય. પરની ભક્તિ કરીએ છીએ જેની, એ પોતે તો સિદ્ધ થઈને સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા છે, તો એ ત્યાંથી એ પાછા એમને રાખ થશે અને તમને ફરી પાછું એ મુક્તિની પ્રાપ્તિ કરાવવા નીચે આવવાના છે. કોઈક વિચાર જ નથી, સમજ્યા વગર બધા આમનામ બોલે જાય છે, અભ્યાસ નથી ને, એટલે અભ્યાસ વિના આ રીતની જ વાત, અને આજ બધું ભણાવવામાં આવે છે, આ જ રીતે વાત કરે છે. દીક્ષા લઈ અને પ્રભુ શું કરે છે તો કે પોતે પોતાના સ્વરૂપમાં જાય છે અને ત્યાં એ અંતરમાં ઠરી જવાનો પુરુષાર્થ કરે છે, એમને બહાર આવવું જ નથી. જે સ્વરૂપ જે છે મારું, આ સ્વરૂપ છે, બસ એ જ એ સ્વરૂપે જ રહી જવું છે, એનો એ પુરુષાર્થ ઉપાડે છે. અને એવો પુરુષાર્થ ઉપડે છે તો દિવસોના દિવસો સુધી એમને આહાર લેવાનો ભાવ પણ આવતો નથી, અને આહાર નથી લેતા તો બાહ્યમાં એમ કહેવાય કે ઉપવાસ થયા. એ જગ્યાએથી બહાર ક્યાંય જતા જ નથી તો એમ કહેવાય કે એમને પૌષજ થયું, એમને બીજે કોઈ વસ્તુ તરફ દ્રષ્ટિ જતી જ નથી, એટલે કોઈ વાતનો બાહ્ય પરિગ્રહ જ રહ્યો નથી. અંતરંગ પરિગ્રહ છૂટી ગયો છે, અંતરમાં કોઈ વિચાર વિકલ્પ પણ પકડતા નથી. નિર્વિકલ્પ દશાનો અર્થ જ એ છે કે કોઈ વિકલ્પને પણ ગ્રહણ ન કરવો, કોઈ વિકલ્પને પણ ગ્રહણ ન કરવો, એવું ચારિત્ર. ચારિત્રની વાતમાં આપણે પરિગ્રહની વાતની અંદર જે લઈએ છીએ કે 10 પ્રકારના બાહ્ય ચરિત્ર પરિગ્રહ, 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ, એ 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છૂટી ગયા છે. 14 પ્રકારના અંતરંગ પરિગ્રહમાં છે શું તો કે 9 પ્રકારના નો કષાય, મિથ્યાત્વ અને ક્રોધ માન માયાને લોભ, એ બધી જ રીતે પૂર્ણપણે જેમને છૂટી ગયા છે, એટલે કે એનો વિકલ્પ પણ આવતો નથી, એ સંબંધીનો કોઈ વિકલ્પ પણ નહીં. મિથ્યાત્વની વાત તો એક બાજુ રહી, પણ ક્રોધ માન માયા સંબંધીનો કોઈ વિકલ્પ નહીં કે નો કસાય જે કયા 9 પ્રકારના એનો વિકલ્પ પણ ઉત્પન્ન નથી થતો, એવો પણ પરિગ્રહ નથી. એક વિકલ્પ માત્રનો પણ પરિગ્રહ નહીં, એક વિકલ્પ મારો છે એવો પરિગ્રહ નહીં. એમ એટલે શું વાત થઈ? વિકલ્પ પણ ન હોય એવી દશા એટલે ધ્યાનની દશા છે, એવી દશા લેવામાં આવે છે. વિકલ્પને પણ ગ્રહણ નથી કરતા એને નિશ્ચય ચારિત્ર કહેવામાં આવ્યું છે. આ ગઈકાલે પણ વાત આવી ગઈ છે, અષ્ટપાઉડના સ્વાધ્યાયમાં પણ એ વાત આવી છે કે ચારિત્ર કોને કહ્યું નિશ્ચય ચારિત્ર, તો કે વિકલ્પને પણ ગ્રહણ ન કરે એવું એ નિશ્ચય ચારિત્ર છે. તો એવું નિશ્ચય ચારિત્ર જે પ્રગટે છે ત્યારે એ શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે એ વાતનો વિચાર કરવો, કોનો? એ દેવનો એમ વિચાર કરવો કે એમણે આ બધું કર્યું ત્યારે એ પ્રગટ થયું. એવો વિચાર કરતા કરતા, એમના ચારિત્ર સંબંધી વિચાર કરતા કરતા કોઈક વખત આપણને પણ એમાંથી જ એ ભાવમાંથી અંતરમાં જવાય એવું બને, એમ અહીંયા કહેવું છે. એ રીતે શાસ્ત્રનો વિચાર કરતા કે ગુરુનો વિચાર કરતા, અહીંયા દેવ ગુરુ શાસ્ત્રના એ બધાના નિમિત્તથી સમ્યક દર્શન થાય એ વાત અહીંયા કહી છે. એટલે કોઈ વેળા દેવાદિના વિચારમાં, પછી કહે છે કોઈ વેળા તત્વ વિચારમાં. તત્વ વિચારમાં આ જ રીતે તત્વનું વિચારણા ચાલતી હોય કે જીવ તત્વ છે અને અજીવ તત્વ, પાંચ અજીવ છે અને આ જીવ છે, અને જીવને માત્ર પૂતગુણના સંયોગોને કારણે આ થાય છે કે જીવ એમાં કંઈ ભૂલ કરે છે એટલે થાય છે. પેલું પૂતગળ તો જીવને કંઈ કરાવતું નથી, તેમ છતાંય આ જીવ શુક્રા પૂતગળની સાથે વારંવાર જોડાય છે. એમાં પૂતગળમાં એવું શું ભર્યું પડ્યું છે કે ત્યાં જ એની દ્રષ્ટિ જાય છે, આમ કરીને વિચારે ચડે છે. તો કે ના ના, પૂતગળમાં તો કંઈ એવું છે નહીં, નકામો જીવ પોતે પોતાની ભૂલ કરી એમાં ખોટો રાગ કરે છે, મોહ કરે છે, પૂતગળને પૂતગળ તરીકે સમજ્યો નથી એટલે એને રાગ થાય છે. એમ એ વિચારમાં વિચારમાં આગળ વધી જાય છે તો પછી પૂતગળ તરફ બાહ્યના જે કંઈ છે એના તરફથી એના વિકલ્પો પાછા વળે છે. ત્યાંથી કરતાપણું નથી, ઇષ્ટપણું નથી, અનિષ્ટપણું એનામાં કોઈ રહેતું નથી એટલે પોતે અંતરમાં ઉતરી જાય છે અને વિકલ્પ રહિત દશાની અંદર એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. એટલે એ બીજી વિચારણા આપી કઈ રીતે થાય સમ્યક દર્શન, એની વાત અહીંયા લીધી છે. એટલે કોઈ વખત એને તત્વ વિચારમાં તો કોઈ વેળા સ્વ પરના વિચારમાં, કે આ હું આ છું અને મારી સાથે જે બધા રહ્યા છે મારા કુટુંબમાં એ બધા મારાથી જુદા છે, પછી આ ઘર છે તે પણ મારાથી જુદું છે, આ ભગવાનનો રૂમ છે તો ભગવાનની પ્રતિમા છે એ પણ મારાથી જુદી છે, આ ભગવાનની પ્રતિમાની સાથે રાખેલા બીજા ભગવાનના ફોટા બધા, ગુરુદેવનો ફોટો, આ પુસ્તકો, આ બધું પડ્યું છે, બધું મારાથી જુદું છે, એમ દરેક વસ્તુને જુદી કરતો 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 પોતા સુધી પહોંચે છે. તો હું કોણ છું અને હું કોણ છું એમ વિચાર જયારે કરે છે તો એમાંથી પછી એ પોતાના સ્વરૂપનો વિચાર કરતા કરતા એને એ રીતે પણ ક્યારેક સમ્યક દર્શન થઈ જાય છે. અને એના પછી ચોથી વાત લીધી છે કે કોઈ વેળા આત્મવિચારમાં ઉપયોગને લગાવવો, કે જેના દ્વારા સમ્યક દર્શન થાય, પોતાનું સ્વરૂપ કેવું છે, કઈ રીતે છે, અનાદિથી હું છું, અનાદિથી એટલે ક્યારથી છું, આની પહેલાનો મારો ભાવ, આની પહેલાનો મારો ભાવ, આની પહેલાનો મારો ભાવ, એ બધા જ ભાવમાં હું આવો ને આવો ભગવાન આત્મા જ હતો, એ વખતે પણ હું આત્મા જ હતો, એ વખતે મારી ગમે તે પર્યાય હતી, કોઈ પણ પર્યાય હતી, છતાં એ પર્યાય તો અત્યારે સ્મરણમાં પણ આવતી નથી, પણ હું હતો એ વાત તો નિશ્ચિત છે. હું હતો, પહેલા હતો તો અત્યારે છું, પહેલા હતો એટલે તો અત્યારે છું, ઉત્પન્ન તો જીવ થતો નથી, એમ કરીને પોતાના સ્વરૂપનો વિચાર કરે તો કે મારું સ્વરૂપ તો કેવું, એટલી એટલી અનંત પર્યાય મેં કરી, આ બધી પર્યાયોમાં હું જઈને આવ્યો, છતાંય એમાંની કોઈ પણ પર્યાય જે છે એણે મારું કંઈ બગાડ્યું જ નથી, તો હું એવો ને એવો શુદ્ધ છું, સિદ્ધ સમાન છું, ખરેખર શુદ્ધ છું, ભગવાનના જ્ઞાનમાં હું શુદ્ધ તરીકે આવ્યો છું, એવો જે પોતાના આત્મા સંબંધીનો જે વિચાર કરે છે એ પછી પોતે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે છે. એટલે આ ચાર રીત બતાવી, આ ચાર રીત બતાવી, પહેલા અનુક્રમ બતાવ્યો ચારનો અને ત્યાર પછીથી આ વિચાર શું કરવા, કેવી રીતે આગળ વધવું એની આ રીત બતાવી, કે આત્મવિચારમાં ઉપયોગને લગાવવો, ઉપયોગ એટલે લક્ષ્ય. એ પ્રમાણે અભ્યાસથી દર્શન મોહ મંદ થતો જાય છે, એ વારંવાર વારંવાર એમ કરવામાં આવે એટલે પછી આત્માનું જ રટણ લાગે છે અને બીજા બધા પ્રત્યેથી દ્રષ્ટિ જે છે એ પછી ખસી જાય છે, આત્મા તરફ દ્રષ્ટિ રહેવા માંડે છે કે હું ભગવાન આત્મા બધાથી જુદો છું, આ મારું નહીં, આ મારું નહીં, શાંત પડી જાય છે. એ બધા જે ઉછાળા જે આવતા હતા ને એ બધા ઉછાળા, બધા પરના લક્ષ્ય થતા જે ભાવો, જે બધા મહત્વાકાંક્ષાઓ, આ તે બધું જે થતું હતું ને એ બધું શાંત પડી જાય છે, બધું ઠીક છે, બધું બરાબર છે, જગતનું સ્વરૂપ જેમ છે તેમ જ બરાબર છે, બધું વ્યવસ્થિત છે, મારે મારામાં વ્યવસ્થિત થવાની જરૂર છે, એવો ભાવ પછી રહેવા માંડે છે. એટલે દર્શન મોહ મંદ થતો જાય છે, જે મિથ્યા માન્યતાઓ જે છે એ તરફ પછીથી વલણ બદલાય અને સત્ય માન્યતાઓ જે, સાચી માન્યતાઓ જે છે એ તરફ વલણ રહેવા માંડે છે કે ના આ નહીં, આ નહીં, આ ખોટી માન્યતા હું ક્યાં ગ્રહણ કરું છું, એ માન્યતા હોઈ શકે નહીં, સાચી માન્યતા તો આમ જ છે. એટલે એ દર્શન મોહ એ રીતે મંદ થતો જાય છે અને જીવ એ પુરુષાર્થ ચાલુ રાખે તો એ જ અનુક્રમથી તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. એક દિવસ એવો આવે છે, રોજ એ ધ્યાનનો અભ્યાસ કરે છે, નિર્વિકલ્પ રહેવા માટેનો અભ્યાસ કરે છે અને સાથે સાથે આખો વખત એની વિચારણા આ જ પ્રમાણે ચાલે છે તો એ નિર્વિકલ્પ દશા જે માટેનો જે અભ્યાસ કરતો હતો એની અંદર હું આત્મા છું એ વાત બેસી જાય છે અને એ પોતે પોતાના સ્વરૂપનું દર્શન કરી લે છે, પોતાના સ્વરૂપનું દર્શન કરી લે છે. વિકલ્પો ઓછા કરવા, આરંભ સમારંભ ઘટાડવા, બને એટલો વધારેમાં વધારે સ્વાધ્યાય કરવો. સ્વાધ્યાય એટલે પોતે પુસ્તક, ધાર્મિક પુસ્તક વાંચે છે એટલી વાત નથી, પણ શાસ્ત્રોનો બરાબર યથાર્થ અભ્યાસ કરવો, સત્સંગ કરવા, એ સિવાય પૂજા ભક્તિ સ્તવન આદિ એનો આશ્રય લેવો, ભગવાનના સ્વરૂપનો વિચાર કરવો, ભગવાનના પુરૂષાર્થનો વિચાર કરવો, મહાપુરૂષોના જીવનચરિત્ર વાંચીને એમાંથી પણ એમણે કરેલા પુરૂષાર્થનો વિચાર કરવો. વાર્તાઓ યાદ રાખવાની વાત નથી, એમાંથી જે શરૂઆતમાં જેમને આ બધું અઘરું પડતું હોય તત્વની વાત, તો એમણે પહેલા મહાપુરૂષોના જીવનચરિત્ર એટલે પ્રથમાનો યોગ એનો અભ્યાસ કરવો જોઈએ, અને એમાંથી એ સમજવું જોઈએ કે એમણે આ બધું કેવી રીતે પ્રાપ્ત કર્યું, પ્રભુ કેવી રીતે થયા, અને એમાં ઊંડાણમાં ઉતરવું જોઈએ, તો એમાંથી પણ એને જાણવાનું ઘણું મળે. એટલે એ રીતે એ બધું કરવાથી અને પછી એ જ વિચારણા ચાલુ રહે છે, એક નિર્ણય થઈ જાય કે હું આત્મા છું, બીજું કંઈ નથી, ભગવાન આત્મા, શુદ્ધ છું, સિદ્ધ સમાન છું બસ, અને એ જ મારું સાચું સ્વરૂપ છે, અને એને હું પ્રગટ કરી શકું એમ એવો સક્ષમ છું, એ મુક્ત સ્વરૂપ જ છે. કોઈ વર્તમાનમાં રહેલી પર્યાય કે મલિનતા એને ક્યાંય કોઈ રીતે સ્પર્શતી નથી, એ એનાથી જુદી જ રહી છે, અને એ વાતનો વારંવાર વિચાર કરે છે તો પછી એને સમ્યક દર્શન થાય છે. તો આ અહીંયા સમ્યક દર્શનની પ્રાપ્તિનો અહીંયા માર્ગ બતાવ્યો છે. તો એ પ્રશ્ન 143 થયો. હવે પ્રશ્ન 144, એમાં કહ્યું છે કે એ ક્રમ ન સ્વીકારે તો શું થાય, એ ક્રમ ન સ્વીકારે તો શું થાય. તો ઉત્તર આપ્યો છે એનો કે એ ક્રમનું ઉલ્લંઘન કરે એવા જીવને દેવ આદિકની માન્યતાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી. જો ક્રમમાં શું હતું, સૌથી પહેલા તો એને કુદેવ, કુગુરુ અને કુધર્મની માન્યતા છોડી અને સુદેવ, સુગુરુ, સદગુરુ અને સુધર્મની માન્યતા પકડવાની હતી. તો એ પહેલા ન કરે અને સીધે સીધો બીજા કે ત્રીજા સ્ટેપમાં જાય તો શું થાય. દેવ જ સાચા નથી માન્યા, ધર્મ સાચો નથી માન્યો, ગુરુ પણ સાચા કોને કહેવાય એ સમજ્યો નથી, તો પછી બધું જ ભૂલ થશે. એક વાત છે કે ઘડો મૂકીએ ને આપણે ઘડો, તો પહેલો ઘડો જો ઊંધો મૂક્યો ને તો પછી એના ઉપર બીજો ઘડો ઊંધો જ આવે, સીધો મૂકી શકાય જ નહીં. આપણે માટલા દેશમાં હોય ને માટલા, તો એ માટલાને પહેલો માટલાને તમે ઊંધું મૂકો અને એની ઉપર પછી બીજું માટલું સીધું મૂકવા જાઓ તો નહીં રહે, પછી આગળ કોઈ માટલા ઉપર સીધા ચડવાના સવાલ જ રહેતો નથી, પછી બધા એ ઊંધા ઊંધા જ મૂકવા પડે. એટલે એક પહેલી વાતમાં જો ભૂલ કરીને તો પછી આગળ 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 ભૂલ જ થયા કરશે, અને એક ભૂલને છાવરવા માટે થઈને તમે બીજી ભૂલ કરશો, એક ભૂલને છાવરવા માટે. આ તો જગતમાં ચાલ્યો આવે છે કે આપણે પોતાની ભૂલને સંતાડવા માટે થઈ એક ખોટું બોલ્યા હોય, એ ખોટાને સંતાડવા માટે થઈને બીજું ખોટું બોલવું પડે, ને બીજું ખોટું બોલ્યા એને સંતાડવું હોય તો ત્રીજું ખોટું બોલવું પડે. એટલે એક અસત્યને છુપાવવા માટે થઈને જેમ અનેક અસત્યો બોલવા પડે છે, અસત્યોની પરંપરા ચાલે છે, એવી રીતે એક ભૂલ કરી કુદેવને દેવ માન્યા તો પછી બધું એમ જ ચાલવાનું. એટલે એવો ક્રમ તોડાય નહીં, એવો ક્રમ ન તોડવો. એટલે અહીંયા એ વાત કરી છે કે એ ક્રમનું ઉલ્લંઘન કરે એવા જીવને દેવ આદિકને, એમાં બધું જ આવી છે, દેવ, ગુરુ અને શાસ્ત્ર અથવા ધર્મ, એની માન્યતાનું કંઈ ઠેકાણું રહેતું નથી, અને પોતાને તે જ્ઞાની માને, પણ એ બધી ચતુરાઈની વાત છે, એ બધી ખોટી હોશિયારીની વાત છે. માટે જ્યાં સુધી જીવને સાચા સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ક્રમથી ઉપર કયા પ્રમાણે કાર્ય કરવું જોઈએ બહુ સ્પષ્ટ કર્યું છે. ભૂલ તમે એક પહેલી ભૂલ શરૂઆતમાં જ કરશો તો પછી મુશ્કેલી છે. હવે આગળ પ્રશ્ન 145 લઈએ. સાત તત્વોની યથાર્થ શ્રદ્ધામાં દેવગુરુ ધર્મની શ્રદ્ધા કેવી રીતે આવી જાય છે. આપણે વ્યવહાર સંકેતની વાત કરીએ છીએ તેમાં કહીએ છીએ કે દેવગુરુ શાસ્ત્રની, દેવગુરુ ધર્મની શ્રદ્ધા, બરાબર છે, એ રીતે વાત કહીએ છીએ. તો છ દ્રવ્યની શ્રદ્ધા, સાત તત્વ અથવા નવ તત્વની શ્રદ્ધા, એને આપણે વ્યવહાર સંકેત કહીએ છીએ. અહીંયા એ વાત લેવી છે કે સાત તત્વોની શ્રદ્ધા છે એમાં દેવગુરુ ધર્મની શ્રદ્ધા કેવી રીતે આવી જાય છે. ઉત્તર અહીં આપ્યો છે કે મોક્ષ તત્વ, સાત તત્વમાં મોક્ષ તત્વ, એ મોક્ષ તત્વ સર્વજ્ઞ વિતરાગ સ્વભાવ છે. મોક્ષ તત્વ શું છે, એ મોક્ષ તત્વ એટલે મુક્તિની દશા. મુક્તિની દશા એટલે શું, તો કે કર્મરૂપ મલિનતાથી પૂર્ણપણે છૂટવારો થાય એનું નામ મોક્ષ તત્વ, મુક્તિની દશા. હવે કર્મ રહ્યા નથી તો પછી કોઈ શરીર નથી કે કોઈ બીજી પર્યાય નથી, એટલે પંચમ ગતિ છે, સિદ્ધ ગતિ છે એવી દશા. અને એવી દશા જે છે તે શું છે? તો કે એ આત્માનો સ્વભાવ છે, મૂળ સ્વભાવ છે, આત્માનો એવો જ સ્વભાવ છે, મોક્ષ સ્વભાવ છે. સર્વજ્ઞતા અને વિતરાગતા પૂર્ણપણે ત્યાં પ્રગટ થાય છે, પણ એ કેવી રીતે પ્રગટ થાય છે? તો કે એ એવો સ્વભાવ છે, મોક્ષ તત્વ એ આત્માનો એવો સ્વભાવ છે. અને એવા સ્વભાવને ધારણ કરનારા કોણ છે? તો કે અર્યંત ભગવાન છે અને સિદ્ધ ભગવાન છે. અર્યંત ભગવાનમાં તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન આવી ગયા, અને સિદ્ધ ભગવાન છે કે જેમને પૂર્ણપણે પ્રાપ્ત કર્યું છે, એટલે હવે એમને તો ચાર અઘાતી કર્મ પણ રહ્યા નથી. જ્યારે અર્યંત ભગવાનને ચાર અઘાતી કર્મ બાકી રહ્યા છે, પણ એમને પૂર્ણ વિતરાગ સ્વભાવને, સર્વજ્ઞતાને પ્રાપ્ત કરી લીધી છે, કેવળ જ્ઞાન થયું છે અને પૂર્ણ વિતરાગી દશા પ્રગટ થઈ છે. તો એને ધરનારા કોણ છે? એ સિદ્ધ ભગવાન ને અર્યંત ભગવાન છે. એટલે મોક્ષ તત્વની શ્રદ્ધા ખરેખર તો થાય ક્યારે? તો કે એવા કેવળી ભગવાનના દર્શન થાય ત્યારે ખરેખર મોક્ષ તત્વની શ્રદ્ધા થાય. જેમને કેવળ જ્ઞાન થયું છે એવા તીર્થંકર ભગવાનના દર્શન કરીએ છીએ ત્યારે એ શ્રદ્ધા થાય છે, અથવા તો એવા સિદ્ધ ભગવાન, સિદ્ધ ભગવાનને આપણે સ્મરણમાં લઈએ છીએ ત્યારે આપણને એ શ્રદ્ધા થાય છે મોક્ષ તત્વ, કે આ મોક્ષ છે. એટલે મોક્ષ તત્વની શ્રદ્ધા જો કરી, નવ તત્વની અંદર આપણે મોક્ષ તત્વની શ્રદ્ધા કરીએ છીએ, તો એમાં એ રીતે જોઈએ તો ગુરુની, દેવની શ્રદ્ધા એમાં આવી જાય છે, એમાં દેવની શ્રદ્ધા એમાં આવી જાય છે. એટલે અહીંયા કહે છે કે મોક્ષ તત્વ સર્વજ્ઞ વિતરાગ સ્વભાવ છે, તેના ધારક શ્રી અર્યંત સિદ્ધ છે, તે જ નિર્દોષ દેવ છે. માટે જેને મોક્ષ તત્વની શ્રદ્ધા છે તેને સાચા દેવની શ્રદ્ધા છે. બીજું કે સંવર નિજરા એ નિશ્ચય રત્નત્રય સ્વભાવ છે, તેના ધારક ભાવલિંગી આચાર્ય ઉપાધ્યાય અને સાધુ છે, મુનિ છે. આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે મુનિ દશા છે, એ શ્રમણની દશા છે. તો એ કોને છે? તો કે ભાવલિંગી મુનિ છે એને એવી દશા છે. કેવી દશા? કે સંવર અને નિજરા થતી હોય એવી દશા. સંવર અને નિજરા સાચા અર્થમાં જ કોઈને થતા હોય તો મુનિને પોતે જ્યારે સાતમા ગુણસ્થાન કે ધ્યાનમાં છે ત્યારે એમને એ સંવર વર્તે છે, પૂર્ણપણે સંવર વર્તે છે. એટલે કર્મનો બંધ થતો જ નથી, આશ્રવ થતા નથી, કર્મનો બંધ થતો નથી, અને ખૂબ નિર્જરા થાય છે. ઘણી નિર્જરા એ સમયે થાય છે. તો એ સંવર નિજરાની શ્રદ્ધા થાય તો એ સંવર નિજરાની શ્રદ્ધાની અંદર એ ભાવલિંગી મુનિની શ્રદ્ધા આવી જાય છે. સંવર નિજરાની શ્રદ્ધા કરવી એનો અર્થ જ એ છે કે એવી સંવર નિજરા કોઈકને વર્તે છે, અને જેને એ વર્તે છે એ તો મુનિ છે. એટલે મુનિની શ્રદ્ધા એમાંથી પાકી થાય છે, ભાવલિંગી મુનિની શ્રદ્ધા એમાંથી થાય છે. એટલે અહીંયા કહ્યું છે કે સંવર નિજરા એ નિશ્ચય રત્નત્રય સ્વભાવ છે. નિશ્ચય રત્નત્રય સ્વભાવ શું છે? કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને ચારિત્ર. સમ્યક દર્શનમાં આપણે સાચી શ્રદ્ધા લઈએ છીએ, એ જ પ્રમાણે સમ્યક જ્ઞાન છે એટલે આત્માનું જ્ઞાન છે, અને એ નિશ્ચય સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન રૂપે પોતાના સ્વરૂપમાં લીન થવું એ ચારિત્ર છે. એટલે એ નિશ્ચય રત્નત્રય છે. એ સંવર નિજરા જે છે એની શ્રદ્ધામાં એ વાત આવી જાય છે, એટલે એના ધારક છે મુનિ, એની શ્રદ્ધા થાય છે. તે જ નિર્ગ્રંથ દિગંબર મુનિ ગુરુ છે. ગુરુ માટે થઈને એવું કહેવામાં આવે છે કે જેને સાતમું ગુણસ્થાન આવ્યું છે અને પછી જ્યારે એ છઠ્ઠે આવે છે તો છઠ્ઠે હોય એને ઉપદેશ હોય, એ ઉપદેશ આપવા માટે યોગ્ય છે, અધિકારી છે. ગુરુ ઉપદેશ આપે, એ ઉપદેશ આપવાના અધિકારી ખરેખર તો કોણ છે? તો કે જે છઠ્ઠે ગુણસ્થાને કે છે તે છે. આ શાસ્ત્ર પ્રમાણે વાત ચાલે છે. માર્ગદર્શક તરીકે અને બીજા આપણે જે ગુરુ લઈએ છીએ એ બીજા બરાબર છે. સમ્યક દ્રષ્ટિ જે છે પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, અને પાંચમે ગુણસ્થાને પણ આપણે એમને ગુરુ કહીએ છીએ. પણ અહીંયા મૂળ વાત શાસ્ત્ર પ્રમાણે લઈએ તો ઉપદેશ આપવાના અધિકારી છઠ્ઠે ગુણસ્થાને કે મુનિ છે, એ ગુરુ છે. તો એ દશા જે અહીંયા કરી એમણે પ્રગટ કરી છે સંવર નિજરાની, એવા એ નિર્ગ્રંથ દિગંબર મુનિ એ ગુરુ છે. માટે જેને સંવર નિજરાના સ્વરૂપની સાચી શ્રદ્ધા છે તેને સાચા ગુરુની શ્રદ્ધા છે. એના પછી ત્રીજી વસ્તુ લીધી છે કે જીવતત્વનો સ્વભાવ રાગ આદિ ઘાત રહિત શુદ્ધ ચૈતન્ય પ્રાણમય છે અને તે સ્વભાવ સહિત અહિંસા ધર્મ છે. માટે જેને શુદ્ધ જીવતત્વની શ્રદ્ધા છે તેને નિજ આત્માના અહિંસા ધર્મની શ્રદ્ધા છે. આ જરાક સમજવું પડશે, સમજવા જેવું છે, સહેલું, બહુ અઘરું નથી. જેને આપણે સાત તત્વોમાં પહેલું તત્વ હવે ઉપર આવ્યા, પહેલા આપણે મોક્ષ તત્વની વાત લીધી, પછી સંવર નિદ્રાની વાત લીધી, બરાબર છે, અને એના પછીથી અહીંયા ત્રીજી વસ્તુ જે લેવી છે એ જીવની વાત લીધી. એટલે પહેલા તત્વ જીવ અને અજીવ એમ જે લેવામાં આવ્યા એની વાત લે છે. તો કે જીવ તત્વની યથાર્થ શ્રદ્ધા છે એનો અર્થ શું થાય? તો કે જીવનું સ્વરૂપ કેવું છે એ અર્થ થયો. તો જીવનું સ્વરૂપ કેવું છે એમાં તો કોઈ હિંસા આદિના ભાવ છે જ નહીં, એ તો બધા વિભાવ ભાવ છે. જીવનું સ્વરૂપ, જીવ તત્વની શ્રદ્ધા એટલે જીવનું સ્વરૂપ કેવું છે? તો કે જીવનું સ્વરૂપ તો એમાં તો કોઈ હિંસા આદિના કરતા ભાવ જ નથી, એ કંઈ કરી શકતો જ નથી. જીવ કરી શકે તો શું કરી શકે? તો કે પોતાના સ્વરૂપની રચના કરે, એટલે કે પોતાના સ્વરૂપમાં જ એ રહે, પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે, એવો જીવનો સ્વભાવ છે, મૂળ સ્વભાવ. વિભાવની વાત નથી, વિભાવ એ તો ગમે તે કરે છે, વિભાવ ભાવે એ ભાવ કરે છે, વસ્તુમાં કંઈ ફેરફાર નથી કરતો, વિભાવ ભાવે ગમે તેવા ભાવ કરે એની વાત નથી. પણ સ્વભાવ કેવો છે? સ્વભાવ, જીવ તત્વનો સ્વભાવ, તો કે પોતે પોતાના સ્વરૂપે રહી જાય એવો એનો સ્વભાવ, એવો ભાવ છે એનો. એટલે એમાં એ રાગ પણ કરતો નથી, રાગ પણ કરતો નથી, હિંસાના ભાવ પણ કરતો નથી, ચોરીના ભાવ કરતો નથી, કોઈ દુષ્ટ ભાવ કરતો નથી, કે કોઈ શુભ ભાવ પણ કરતો નથી, પૂજા વ્રત તપના ભાવ પણ એ કરતો નથી. એટલે જીવ તત્વનો ખરેખર સ્વભાવ કેવો છે? તો પોતાનું શુદ્ધ પરિણમન, એ જ એનો સ્વભાવ છે. તો હવે કોઈ પણ પ્રકારના વિભાવ ભાવ કરતો જ નથી, તો પછી એમાં એ ચૈતન્ય સ્વભાવ જે છે કેવો છે? માત્ર જાણવા દેખવાનો સ્વભાવ છે, જાણે છે, બધાને જ્ઞાન કરવાનો એનો સ્વભાવ છે. તો એવા સ્વભાવ સહિત હોય એને પછી હિંસા ક્યાંથી થાય? એનો અર્થ જ છે કે એ અહિંસા છે, એ અહિંસા ધર્મ જ એને વર્તે છે. એટલે એવી જેને શ્રદ્ધા છે, જીવ તત્વની જેને શ્રદ્ધા જે છે એને શું છે? તો કે એને અહિંસા ધર્મની શ્રદ્ધા છે. જે ધર્મની વાત જીનેશ્વરની વાણીમાં આવી છે એવા ધર્મની શ્રદ્ધા એને છે. કેમ કે ધર્મની રચનાનો આપણે વિચાર કરીએ તો ધર્મની રચના ક્યાંથી થઈ? ધર્મ કેવી રીતે આવ્યો? તો કે આત્માનું જેવું સ્વરૂપ છે, જેવું આત્માનું સ્વરૂપ છે એવું સ્વરૂપ ભગવાનની વાણીમાં આવ્યું છે અને એને કેવી રીતે પ્રાપ્ત કરાય એની એ વાત આવી છે અને પ્રભુએ એ જ રીતે પ્રાપ્ત કર્યું છે. એનું નામ ધર્મ, એ સાચો ધર્મ, એ સિવાય બીજો કોઈ ધર્મ છે જ નહીં. એટલે એવા ધર્મની શ્રદ્ધા, એ જીવ તત્વની શ્રદ્ધા કરવામાં આવે તો એવી જ શ્રદ્ધા થાય. કેમ કે જીવનું સ્વરૂપ જે છે એ શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે. તો એવા જીવના સ્વરૂપનો વિચાર કરવામાં આવે તો પણ એ અહિંસા ધર્મ જે જૈન દર્શનમાં જે દર્શાવ્યો છે એવા ધર્મની શ્રદ્ધા થાય છે. એટલે અહીંયા એ ત્રણે વાત લીધી છે કે ધર્મની શ્રદ્ધા, ગુરુની શ્રદ્ધા અને દેવની શ્રદ્ધા એ નવતત્વની શ્રદ્ધામાંથી થઈ શકે એમ છે. નવતત્વની જો બરાબર શ્રદ્ધા કરવામાં આવે, એનો વારંવાર વિચાર કરવામાં આવે અને એની જો ખરેખર જેને શ્રદ્ધા વર્તે છે એને પછી દેવ, ગુરુ અને ધર્મ અથવા શાસ્ત્ર એની પણ શ્રદ્ધા હોય જ છે. તો આ રીતે અહીંયા સાત તત્વની યથાર્થ શ્રદ્ધામાં દેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધા આવી જાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 145 પ્રશ્ન સુધી. અને કોઈ પ્રશ્ન હોય તો અન્યથા આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ. જય જિનેન્દ્ર.